પ્રારંભિક કથન, શાબ્દિક લખાણ.
એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર. આજે આપણે એક એવા નામની ચર્ચા કરવાના છીએ જે વિજ્ઞાન અને બુદ્ધિનો પર્યાય બની ગયું છે. અલ્બર્ટ આઇન્સ્ટાઇન.
હા, ચોક્કસ. અને આપણે વાત કરીશું વોલ્ટર આઇઝેક્સન લિખિત એમના જીવનચરિત્ર આઇન્સ્ટાઇન, જીવન અને બ્રહ્માંડ પર આધારિત.
બરાબર. આ પુસ્તક ખરેખર સરસ છે, કારણ કે આઇઝેક્સનને આઇન્સ્ટાઇનના જે નવા પર્સનલ લેટર્સ મળ્યા છે એનો પણ ઉપયોગ કર્યો છે, એટલે આપણને એક વધુ શું કહેવાય માનવીય દૃષ્ટિકોણ મળે છે.
સાચી વાત. અને આ ખાલી ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર કે પેલી રિલેટિવિટીની થિયરીની વાત નથી. આઇઝેક્સન જે ભાર મૂકે છે ને, એ છે આઇન્સ્ટાઇનની પેલી બળવાખોર વૃત્તિ, કલ્પના શક્તિ, અને એનો એમની વૈજ્ઞાનિક સફળતા સાથે શું સંબંધ હતો.
હા, કેવી રીતે એમણે સ્થાપિત નિયમો પર જ સવાલ ઉઠાવ્યા અને એનાથી જ ભૌતિકશાસ્ત્ર બદલાયું.
બિલકુલ. અને આ વાત આજે પણ એટલી જ લાગુ પડે છે.
ચોક્કસ. જિજ્ઞાસા, સર્જનાત્મકતા, નૈતિક હિંમત, આઇન્સ્ટાઇનનું જીવન આ બધું જ શીખવે છે. તો ચાલો આ અસાધારણ વ્યક્તિત્વની સફરને નજીકથી જોઈએ આઇઝેક્સનના પુસ્તકના આધારે.
કાલક્રમિક સફર.
શરૂઆત કરીએ એમના બાળપણથી. જર્મનીમાં જન્મ. પિતા એન્જિનિયર, માતાને સંગીતમાં રસ. પણ રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં બોલવામાં થોડા ધીમા હતા.
હા, પણ જિજ્ઞાસા ગજબની હતી. પેલો હોકાયંત્રવાળો કિસ્સો આઇઝેક્સન વર્ણવે છે ને?
હા, એક સામાન્ય હોકાયંત્ર જોઈને જ અદૃશ્ય શક્તિઓ વિશે વિચારવા માંડ્યા. આ જ એમની શરૂઆત હતી.
અને પેલી કલ્પના કે પ્રકાશના કિરણ પર બેસીને મુસાફરી કરી રહ્યા છે, આ ખાલી બાળકની કલ્પના નહોતી, ખરું ને?
ના ના, આઇઝેક્સન કહે છે એમ આ એમના વિચાર પ્રયોગોની શરૂઆત હતી. થોટ એક્સપેરિમેન્ટ્સ, મનમાં ચિત્રો બનાવીને જટિલ સમસ્યાઓ ઉકેલતા.
પણ જર્મન શિક્ષણ પદ્ધતિ એમને જચી નહીં. શિસ્ત, ગોખણપટ્ટી એના વિરોધી હતા. સવાલો બહુ પૂછતા.
બરાબર. આ જ સ્વભાવ એમને ઝ્યુરિક પોલિટેકનિક લઈ ગયો અને ત્યાં મળ્યા મિલેવા મેરેજ.
એમના પ્રથમ પત્ની, એ પણ ભૌતિકશાસ્ત્રી હતા નહીં?
હા, બહુ તેજસ્વી. આઇઝેક્સન કહે છે કે એમની બૌદ્ધિક ભાગીદારી ઘણી ગાઢ હતી. શરૂઆતના વિચારોમાં મિલેવાનો ફાળો મહત્વનો રહ્યો હશે.
પણ પછી એકેડેમિક દુનિયામાં પગ જમાવવાનું સહેલું નહોતું એમના માટે.
બિલકુલ નહીં. નોકરી માટે સંઘર્ષ કરવો પડ્યો. છેવટે સ્વિસ પેટન્ટ ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી.
જે આમ તો સામાન્ય લાગે, પણ આઇઝેક્સન કહે છે કે એ સમય એમના માટે આશીર્વાદરૂપ હતો.
હા, કેમ કે ત્યાં પ્રેક્ટિકલ સમસ્યાઓ જોતા અને સાથે સાથે ફિઝિક્સના મોટા પ્રશ્નો પર વિચારવા માટે સમય પણ મળતો. શાંતિ હતી.
અને આ જ સમયમાં આવ્યું 1905, ચમત્કારિક વર્ષ.
એનસ મિરાવિલિસ, ફક્ત 26 વર્ષની ઉંમર અને 4 પેપર્સ જેણે વિજ્ઞાન બદલી નાખ્યું. પહેલું, ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ, પ્રકાશ એ કણ પણ છે, ક્વોન્ટમ થિયરીનો પાયો, જેના માટે નોબેલ મળ્યું.
બીજું, બ્રાઉનિયન મોશન, અણુઓ છે એનો પુરાવો. ત્રીજું, સ્પેશિયલ રિલેટિવિટી.
હા, ખાસ સાપેક્ષતા, જેણે ન્યૂટનના સમય અને સ્થળના ખ્યાલોને જ બદલી રાખ્યા. કે ભાઈ, સમય અને સ્થળ નિરપેક્ષ નથી, એ જોનારની ગતિ પર આધાર રાખે છે.
અને ચોથું,
પેલું દુનિયાનું સૌથી ફેમસ સમીકરણ, E=mc²,
જેનો મતલબ દ્રવ્યમાન અને ઉર્જા એ એક જ છે.
બરાબર. માસ અને એનર્જી એકબીજામાં રૂપાંતર પામી શકે. આનાથી જ અણુશક્તિનો વિચાર આવ્યો. આ 4 પેપરે એમને સીધા જ લાઇમલાઇટમાં લાવી દીધા.
પણ સૌથી મોટી સિદ્ધિ તો હજુ બાકી હતી, જનરલ રિલેટિવિટી, સામાન્ય સાપેક્ષતા. એના માટે તો 10 વર્ષ લાગ્યા.
10 વર્ષનો સંઘર્ષ. અને એની શરૂઆત પેલી સૌથી સુખી વિચારથી થઈ હતી, હેપીએસ્ટ થોટ.
હા, પેલી કલ્પના કે છાપરા પરથી પડતા માણસને વજન ન લાગે.
બરાબર. આ સાદી વાતમાંથી ગુરુત્વાકર્ષણ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ સમજાયો. પણ એને ગણિતમાં ઉતારવું અઘરું હતું.
ત્યાં એમના મિત્ર માર્સેલ ગ્રોસમેને મદદ કરી, નહીં, ટેન્સર કેલ્ક્યુલસમાં.
હા, ગ્રોસમેનનો ફાળો બહુ મોટો. અને 1915માં આવી સામાન્ય સાપેક્ષતાની થિયરી, કે ગુરુત્વાકર્ષણ કોઈ ફોર્સ નથી પણ દ્રવ્યમાન અને ઉર્જાથી વળેલો સ્પેસ ટાઈમ છે.
આઇઝેક્સન પેલી રબર શીટ અને દડાનું ઉદાહરણ આપે છે એ સમજાવવા.
હા, એનાથી સમજવું સહેલું પડે. અને પછી આવ્યું 1919
સૂર્યગ્રહણ, એડિંગ્ટનનો પ્રયોગ, જેણે સાબિત કર્યું કે સૂર્ય પાસેથી પસાર થતો પ્રકાશ વળે છે.
અને બસ, આઇન્સ્ટાઇન રાતોરાત ગ્લોબલ સુપરસ્ટાર બની ગયા.
આઇઝેક્સન કહે છે કે આ પછી એ ખાલી વૈજ્ઞાનિક ન રહ્યા, એક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ બની ગયા, નૈતિક અવાજ બન્યા.
ચોક્કસ, શાંતિવાદ, ઝિયોનિઝમ, નાગરિક અધિકાર આ બધા પર બોલવા લાગ્યા. પણ યુરોપમાં માહોર બગડી રહ્યો હતો.
નાઝીવાદ, એટલે 1933માં જર્મની છોડીને અમેરિકા જવું પડ્યું, પ્રિન્સ્ટનમાં.
હા હા, ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ સ્ટડી. પણ ત્યાં એમનો બૌદ્ધિક સંઘર્ષ ચાલુ રહ્યો, ખાસ કરીને ક્વોન્ટમ મિકેનિક્સ સાથે.
નીલ્સ બોહર સાથેની એમની ચર્ચાઓ પ્રખ્યાત છે. એમને પેલી અનિશ્ચિતતા નહોતી ગમતી.
બિલકુલ, ભગવાન પાસા નથી ફેંકતા, એ એમનું ફેમસ કોટ. આઇઝેક્સન સમજાવે છે કે આ એમની જડતા નહોતી, પણ બ્રહ્માંડની વ્યવસ્થામાં એમની શ્રદ્ધા હતી.
અને પછી પેલો પત્ર રૂઝવેલ્ટને અણુબોમ્બ વિશે.
હા, 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાના એંધાણ હતા. નાઝીઓ બોમ્બ ન બનાવી લે એ ડર હતો, એટલે પોતાના શાંતિવાદી વિચારો બાજુ પર મૂકીને આ પત્ર લખ્યો,
જેનો એમને પાછળથી બહુ અફસોસ રહ્યો, એમ આઇઝેક્સન નોંધે છે.
ખરેખર જીવનના છેલ્લા વર્ષો એમણે યુનિફાઈડ ફિલ્ડ થિયરી પાછળ કાઢ્યા,
બધા કુદરતી બળોને એક જ સમીકરણમાં બાંધવાનો પ્રયાસ.
હા, ગુરુત્વાકર્ષણ, વિદ્યુત ચુંબકત્વ, બધાને એક કરવું, આ પણ એમની પેલી બ્રહ્માંડની એકતા શોધવાની ફિલોસોફીનો જ ભાગ હતો.
પણ એમાં સફળતા ન મળી.
ના, અને એ થોડા મુખ્ય પ્રવાહથી અલગ પડી ગયા, પણ સામાજિક મુદ્દાઓ પર બોલવાનું ચાલુ રાખ્યું. નાગરિક અધિકાર, પરમાણુ નિઃશસ્ત્રીકરણ,
મૂળભૂત ફિલોસોફી અને મૂલ્યો.
આટલી મોટી જિંદગી, એની પાછળ કઈ ફિલોસોફી હતી? ક્યાં મૂલ્યો હતા? આઇઝેક્સન શું કહે છે? મને લાગે છે પહેલી તો જિજ્ઞાસા.
100% અતૂટ જિજ્ઞાસા, પ્રશ્નો પૂછવાની વૃત્તિ, ખાસ કરીને મૂળભૂત ધારણાઓ પર, શા માટે, એ એમનો મુખ્ય પ્રશ્ન હતો.
અને બીજું, કલ્પના શક્તિ. એ વારંવાર કહેતા કે કલ્પના જ્ઞાન કરતાં વધુ જરૂરી છે.
હા, એમના વિચાર પ્રયોગો એ જ બતાવે છે. પછી બ્રહ્માંડમાં સરળતા અને સુસંગતતાની શોધ, એ માનતા કે કુદરતના નિયમો સુંદર અને તાર્કિક હોવા જોઈએ.
પેલું એમનું વાક્ય છે ને, બ્રહ્માંડ વિશે સૌથી અગમ્ય વાત એ છે કે તે ગમ્ય છે, એટલે કે આપણે એને સમજી શકીએ છીએ, એ જ મોટી નવાઈ છે.
બરાબર. આઇઝેક્સન એ પણ કહે છે કે એમના માટે વિજ્ઞાન અને નૈતિકતા અલગ ન હતા, જ્ઞાન સાથે જવાબદારી આવે.
સાચી વાત. અને પેલું કે આપણું જીવન બીજાના શ્રમ પર ચાલે છે, એટલે સમાજને પાછું આપવું જોઈએ.
હા, અને છેલ્લે પેલી નોન કન્ફર્મિટી, ભીડથી અલગ ચાલવાની હિંમત. પછી એ વૈજ્ઞાનિક વિચાર હોય કે રાજકીય, એ પોતાના મંતવ્ય પર અડગ રહેતા.
ભલે એના લીધે એકલા પડવું પડે, આઇઝેક્સન અને એમની તાકાત અને ક્યારેક મર્યાદા પણ ગણે છે.
3 નિર્ણાયક વળાંકો.
જો આપણે એમના જીવનના 3 સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ્સ જોઈએ, તો પહેલો કયો ગણાય આઇઝેક્સનના મતે?
મારા ખ્યાલથી તો 1905, ચમત્કારિક વર્ષ. એ એટલા માટે કે એક અજાણ્યો યુવાન કોઈ મોટા યુનિવર્સિટી સપોર્ટ વગર ફક્ત પોતાના દિમાગથી ફિઝિક્સને હલાવી દે છે.
બરાબર. આઇઝેક્સન કહે છે એમ, આ સાબિત કરે છે કે ખરી પ્રતિભા સિસ્ટમની મોહતાજ નથી. આ ઘટનાએ એમને દુનિયા સામે મૂકી દીધા.
બીજો વળાંક કદાચ 1919, જનરલ રિલેટિવિટીની પુષ્ટિ.
હા, ચોક્કસ, કારણ કે એનાથી એ ખાલી સાયન્ટિસ્ટમાંથી ગ્લોબલ આઇકોન બની ગયા, સેલિબ્રિટી.
એમનો ચહેરો જ બુદ્ધિનું પ્રતીક બની ગયો, અને આ ફેમથી એમને એક મંચ મળ્યો સામાજિક મુદ્દાઓ પર બોલવા માટે,
જેનો એમણે ઉપયોગ પણ કર્યો. અને ત્રીજો વળાંક?
હું કહીશ 1933માં જર્મની છોડવું, અને પછી 1939માં રૂઝવેલ્ટને પત્ર લખવો. આ બંને જોડાયેલી ઘટનાઓ.
સાચી વાત. આ એક ઊંડો નૈતિક અને રાજકીય વળાંક હતો. 1933માં જર્મની છોડવું એ એમના માટે વ્યક્તિગત અને સામૂહિક બંને રીતે આઘાતજનક હતું.
અને 1939નો પત્ર
એ એમના શાંતિવાદી વિચારો અને તે સમયની કડવી વાસ્તવિકતા વચ્ચેનો ટકરાવ હતો. આઇઝેક્સન કહે છે એમ, એ બતાવે છે કે સાયન્ટિસ્ટ પણ સમાજનો ભાગ છે, અને ક્યારેક અઘરા જટિલ નિર્ણયો લેવા પડે છે. એમણે પોતાની પ્રતિષ્ઠા વાપરીને ઇતિહાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.
માનવીય પાઠ
અને પ્રતિબિંબ આઇન્સ્ટાઇનના જીવનમાંથી સામાન્ય લોકો શું શીખી શકે? આઇઝેકસન કયા પાઠ તરફ ધ્યાન દોરે છે?
સૌથી પહેલું તો પેલી જિજ્ઞાસાવાળી વાત, ક્યારે સવાલ પૂછવાનું બંધ ન કરવું, બાળકની જેમ કુતૂહલ રાખવું.
હા, બીજું વિચારવાની શક્તિ, પેલી કલ્પના અને વિઝ્યુઅલ થિંકિંગ. આઇઝેકસન કહે છે કે આ ખાલી સાયન્સમાં નહીં, ગમે તે ફિલ્ડમાં કામ લાગે.
અને અડગતા, 10 વર્ષ સુધી જનરલ રિલેટિવિટી પાછળ લાગ્યા રહ્યા, એ બતાવે છે કે મોટી સફળતા માટે ધીરજ જોઈએ, મહેનત જોઈએ, ભૂલોમાંથી શીખવું પડે.
અને નૈતિક હિંમત, જવાબદારી લેવી, જ્ઞાનનો સારો ઉપયોગ કરવો અને જરૂર પડે ત્યારે બોલવું, ભલે પોપ્યુલર ના હોય.
આઇઝેકસન એ પણ બતાવે છે કે તેઓ એકલા નહોતા. મિલેવા મેરિક, મિશેલ બેસો, ગ્રોસમેન, મિત્રો અને સહકર્મીઓ સાથેનો એમનો સંવાદ મહત્વનો હતો. એટલે કે સ્વતંત્ર વિચાર સાથે સહયોગ પણ જરૂરી છે.
બરાબર.
અને છેલ્લે, આ પુસ્તક યાદ અપાવે છે કે મહાન લોકો પણ માણસ હોય છે, એમની પણ ભૂલો હોય, અંગત જીવનમાં મુશ્કેલીઓ હોય. આઇઝેકસન એમને ભગવાન નથી બનાવતા.
હા, એમની નબળાઈઓ સાથે જ રજૂ કરે છે, એનાથી એ વધુ રિલેટેબલ લાગે છે.
ચોક્કસ. મહાનતા એટલે પરફેક્ટ હોવું એવું નથી, પણ પોતાની ખામીઓ છતાં કંઈક મોટું કરવાનો પ્રયાસ કરવો, એ છે.
3 અંતિમ તારણો.
તો આટલી ચર્ચા પછી આઇઝેકસનના પુસ્તક અને આઇન્સ્ટાઇનના જીવનમાંથી 3 મુખ્ય બોધપાઠ શું લઈ શકીએ?
પહેલું, એક ભાવનાત્મક સ્તરે જોઈએ તો આઇન્સ્ટાઇનનું જીવન બતાવે છે કે વિજ્ઞાન એ શુષ્ક નથી, એમાં પણ એક પ્રકારની આધ્યાત્મિકતા હોઈ શકે છે. બ્રહ્માંડની સુંદરતા, એની વ્યવસ્થા પ્રત્યેનો આદર અને આશ્ચર્ય, એમાંથી જ એમની શોધ જન્મી હતી. એમની જિજ્ઞાસા અને જવાબદારીની ભાવના બધી માનવીય મર્યાદાઓ છતાં ખૂબ પ્રેરક છે.
બરાબર. બીજું, બૌદ્ધિક સ્તરે શું શીખવા મળે?
એ કે સાચી પ્રગતિ સ્થાપિત વસ્તુઓ સ્વીકારી લેવાથી નથી થતી, પણ એના પર સવાલ ઉઠાવવાથી થાય છે. આઇઝેકસન ખાસ કહે છે કે આઇન્સ્ટાઇનની પેલી વિચાર પ્રયોગની રીત, કલ્પનાથી સમસ્યા ઉકેલવી, એ જ્ઞાન મેળવવાનો અને કંઈક નવું કરવાનો બહુ શક્તિશાળી રસ્તો છે. કોઈ પણ અપનાવી શકે, જૂની વાતને નવા દ્રષ્ટિકોણથી જોવી.
અને ત્રીજો સાર્વત્રિક બોધપાઠ,
એ છે પેલી નોન કન્ફોર્મિટી, પોતાની માન્યતા પર અડગ રહેવું, પ્રવાહની સામે જવાની હિંમત રાખવી. આ ફક્ત સાયન્ટિસ્ટ માટે નહીં, પણ સમાજમાં કંઈક સારું કરવા માંગતા દરેક માટે જરૂરી છે. અને સૌથી અગત્યનું, જે આઇઝેકસન વારંવાર યાદ કરાવે છે, જ્ઞાન સાથે નૈતિક જવાબદારી આવે છે. આપણી પાસે જે શક્તિ છે, જે સમજ છે, એનો ઉપયોગ માનવતાના ભલા માટે કરવો જોઈએ. આ વાત આજે પણ એટલી જ મહત્વની છે, ખરું ને?
બિલકુલ સાચી વાત.
સમાપન કથન.
શાબ્દિક લખાણ, આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.